ભગવાન પોતાના શ્રીમુખથી આ શરીરનો દુરુપયોગ કરનારની કઈ ગતિ થાય છે એનું દર્શન કરાવી રહ્યા છે એક સત્સંગથી. અને એ સત્સંગની અંદર ભગવાન સ્વયં કહે છે કે જે આ માનવ તન મળ્યું છે દેવોને પણ દુર્લભ છે, અને એ પ્રાપ્ત થયેલા સાધન થી મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, અને જે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી પણ એ રીતે સદગતિ મેળવવા માટે શહેર પણ તૈયાર થતો નથી, એને કેવી પીડા થાય છે અને માનસિકતા કેવી હોય છે એનું દર્શન કરાવે છે કે પરલોક એનો સંપૂર્ણ નાશ પામે. જેમ પોતાનું ઘર સરસ મજાનું બનાવ્યું હોય અને એમ કે ત્યાં જઈશું જઈશું જઈશું, પણ ભૂકંપમાં એ ઘર પડી જાય એટલે પેલો ત્યાં જાય તો એને રહેવાનું મળે જ નહીં, દુઃખી થાય. એમ પાઈ ને જહી પરલોક સંવારા, આમ મનુષ્ય શરીર ધારણ કર્યા પછી પણ પરલોકને એને સુધાર્યો ન હોય, આ લોક તો સુધર્યો જ ના હોય આ જીવન, અને પરલોક માટેનું જીવન પણ એવું જ, તો એ વ્યક્તિ સો પરત્ર દુઃખ પાવહી, એવો માણસ અપાર દુઃખ પ્રાપ્ત કરે, અપાર દુઃખની અંદર પડે છે. આખરે પુનિ પુનિ શિરધુની પછી તાય વારંવાર વારંવાર અનેક વાર માથા પછાડી પછાડીને એને પસ્તાવા વગર બીજું કશું જ પ્રાપ્ત થતું નથી. માણસ જ્યારે પણ કોઈ પણ વસ્તુનો કે સમયનો દુરુપયોગ કરે ને, ત્યારે દુરુપયોગ કર્યા પછી એના હાથમાં શું રહે? માત્ર પશ્ચાતાપ. એકલો જ પશ્ચાતાપ મૂડીમાં એની પાસે પડ્યો રે, સમય તો ચાલ્યો ગયો હોય અને એમ થાય કે હવે આ મારે શું કરવા. પણ હંમેશા સમય હાથમાંથી સરકી જાય અને પશ્ચાતાપની મૂડી દુઃખની અપાર દુઃખની એના એના જીવનમાં મુક્ત જાય, લે હવે એને વાપર્યા કરજો. દુઃખની મૂડીને જીવનભર પાપની એ પૂંજીને તું વાપર્યા કર, તને સાચવ્યા કરે ને. શિર ધુની ધુની પછતાઈ સો પરત્ર દુઃખ પાવે, આમ માથા કૂટી કૂટીને માણસ આખી જિંદગી ઢહેડા કાઢીને માંડ માંડ પૂરી કરતો હોય અને પસ્તાવાની સાથે હાય મેં આ શું કર્યું, આ કેવું થયું. આદત વાળો માણસ હોય, કુટેવ વાળો માણસ હોય, પછી રોગી થઈ જાય, કેન્સર થઈ જાય, અંદર ગાંઠો થઈ, પછી અરે મેં આ શું કર્યું. ગમે એટલા ઓપરેશનો કરો, દસ દસ ઓપરેશન, પણ અંદર જે એક વાર એનો વ્યાપ થઈ ગયો ને સડવા માંડ્યું, કેન્સર થવા માંડ્યું, એ આખરે એનું જીવ એનું શરીર લઈને જ છોડે. પણ જયારે ખાતો તો મસાલા ખૂબ પ્રેમથી, કોઈ કઈક ભાઈલા ના ખાઈશ ને, પૈસા બગડે છે, શરીર એ બગડે છે, કે તને શું સમજણ પડે આમ કહેવા વાળા. તો પાઈ ને જહી પરલોક સવારા, બસ સમજાવ્યું હોય કહેવામાં આવ્યું હોય છતાંય અક્કલ ઠેકાણે ન આવે કે ના તમને શું જાય, તમારું શું જાય છે, ખાઉં છું તું ખાઉં છું, થશે તો મને થશે, એમાં તમારે શું, આમ બડાઈઓ આંખવા વાળો હોય ને. શિર ધુની ધુની પછી જાય, પછીથી પાછળ ગમે એટલા માથા પર કે બાપા ભાઈ સાહેબ હવે ફરી ક્યારેય નહીં ખાઉં, ફરી ક્યારેય આવું નહીં કરું, પણ તે પહેલા તો એને એવો વેતરી નાખ્યો હોય મોઢાથી કેન્સર માંથી, પછી એનું મોઢું અંદર બેસી ગયું હોય ને, હાડકા કાપી નાખ્યા હોય, અને કોઈક નાનું છોકરું જોયે ને તો આમ છળી મળે કે આ ભૂત આવ્યું શું થયું. એનું કેન્સર વાળાનું મોઢાનું ઓપરેશન થાય ને પછી એને જોજો, આમ એવો વિકૃત થઈ જાય, ભૂત પ્રેત સામે ઉભું હોય. તો આવી પરિસ્થિતિમાં માણસને સમજાવ્યું પોતે પોતાના શરીરનો દુર્વ્યય દુરાચાર દુરુપયોગ એક કુટેવોને કારણે, અને એને પાછળથી જયારે પરિણામ આવે ને ત્યારે માથા પર ગમે એટલા પછાડે તો એનું કઈ વળતું નથી, માત્ર એને માટે દુઃખ જ, એ પશ્ચાતાપ જ લે અને વાપર્યા કરજે જીવનભર, તારું પાકીટ ભરી આલું, ખિસ્સું ભરી આલું, તારી તિજોરી ભરી આલું, વાપર્યા કર. અને પછી એ કઈ છેક સ્મશાનમાં જાય ત્યાં સુધી કઈ મોડું ફરી પાછું હરખું થવાનું હતું. શિર ધોની ધોની પછી તાર, અને પછી દોષ કોને આપે? એ સમય એવો હતો જવાનીનો, મારું કઈ ભાન ન રહ્યું. એ સમય જ મારો બહુ ખરાબ હતો. એ ગ્રહો હતા, કઈક પનોતી હતી, મંગળ નડતો હતો કાલ, એને દોષ આપ્યા કરે. શનિ ની પનોતી હતી, અરે મારી તો દશા બેહાડી. પણ એમ ના સમજે કે પોતાનો વ્યવહાર, પોતાનું વર્તન જ ખોટું હતું, અવળું હતું. જ્યોતિષ શાસ્ત્ર તો એમ કે છે કે આખી સૃષ્ટિ જે ગ્રહોની આગળ પાછળ ફરે છે, એ ગ્રહો ભગવાનની ચારે બાજુ ફર્યા કરતા હોય છે, ગોળ પ્રદક્ષિણા કરતા હોય છે. જો માણસ ગ્રહોને છોડીને ભગવાનની આજુબાજુ પ્રદક્ષિણા કરવા માંડે ને, તો ગ્રહોને કશું કરતા નથી. આ જ્યોતિષ શાસ્ત્રનું આમ સચોટ કહેવું છે. તો એ કાળને, કર્મને, એ ગ્રહોને ખોટે ખોટા દોષ આરોપ કરવો, એ મારે તો શનિ મંગળ આવા હતા અને છઠ્ઠે હતા અને મારી તો દશા બગાડી ને, તો જે કાળ ને મિથ્યા ખોટે ખોટો, અરે ભાઈ તારા કર્મ ખોટા હતા, તું ખોટો હતો, કર્મ ખોટા કર્યા હતા, કાળ અહી કર્મ અહી. અને એ પ્રમાણે અરે ઈશ્વરે જવા દો ને, મને બહુ સજા કરી દીધી, ભગવાન કેવો ક્રૂર છે કે અમારા ઘરમાંથી આ એકનો એક હતો, અસૌનો આધાર હતો, છતાંય લઈ લીધો. ઈશ્વર હિ દોષ લગાય, નથી કરવું, નથી કરવો નિત્ય નિયમ, છોડી દો હવે માળા કરવાનો. આ ભગવાન કશું હમું જોતો નથી. ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય, આમ ખોટે ખોટા આરોપ બીજા ઉપર મૂકી. અરે શરીર અને જીવન તો વિકૃત ને જાતે કર્યું છે, તારી કુટેવોથી, તારા વ્યવહારથી, તારા તારી બોલચાલથી, તે લોકોની સાથે સંબંધો બગાડ્યા, તે તારું શરીર ખરાબ કરી નાખ્યું. અને હવે ઈશ્વરને, સમયને, તારા કર્મને તું દોષ આપે છે. પેલા પેલા અક્કલ કે ભાન નહોતું કે આને, ઘણાએ તને ટોક્યો તો, ઘણાએ સમજાવ્યો તો, ભાઈ હું અટલનું ના કહીશ, અને છતાંય ના મહારાજ બહુ મજા પડે. અઠવાડિયે એક વાર તો જઈએ, પછી જયારે પરિણામ આવે, સારું શું થાય, તે વખતે સમય આવો તો કેતા હતા, છતાંય નથી માનતો. કાલ અહી કર્મ અહી ઈશ્વર અહી મિથ્યા દોષ આરોપ દેવ. તમારી પર કોઈ આરોપ મૂકે તો હામાં લડવા તૈયાર થઈ જાવ નહીં. અરે ખોટે ખોટો આરોપ તે મારી ઉપર, તો ભગવાન શું કરે, કાળ શું કરે, એની ઉપર દોષ આપે ઈશ્વર, પછી હામું જોવે કરો ખરો. એટલે કઈ વાંધો નહીં, આપ્યા હતા સરસ કપડા પહેરવાના, આમ છેલ્લામાં છેલ્લી આમ ફેશનના, લેટેસ્ટ ફેશન કહેવાય છે ને, અને એને રગોળી નાખ્યા ને, ચૂંથી નાખ્યા ને, ગમે તેવા એને ગોતા જેવા કરી નાખ્યા. અને હવે ફરી બીજો બીજો ડ્રેસ સીવડી આલે ને, તો બાપ કોઈ દિવસ સારું સીવડી આલશે, જ્યાં પહેરી ખા જે છે એવું, યા તને પહેરતા તો આવડતું નથી. પછી ઈશ્વરે એની એની હામું ના જોવે, બસ કઈ ખાતા. આમ ગમે એટલા માણસ પછી પસ્તાવો કરે ને, એને ઈશ્વરે સામું ના જોવે, મને ખોટે ખોટો આરોપ મૂક્યો. સમય, સમયની ઉપર ક્યાં કાળ આવો હતો, જવા દો ને બધા, તો કાળે એનો ટૂંકો થઈ જાય, ફરી એનું આયુષ્ય વધવા જ ના દે. બસ આટલા અઠવાડિયા ને, આટલા મહિના ને, આટલા વર્ષ બહુ થઈ ગયા, મને દોષ આપ્યો ને, તો લે એમાં સીધી કાતર મૂકી દીધી, પહોંચી જાવ ઉપર જ. તો આમ કાળ કર્મ ને ઈશ્વર ને દોષ આપી માણસ પોતાની જાતને છાવરતો હોય, આંખ મીચો જેને લીપાપોતી કે છે ને, બધું ખોટું કર્યા પછીથી એની ઉપર લાવનો રંગ કરી નાખીએ એટલે ઢંકાઈ જશે. આમ આમ આવી રીતે વૃત્તિઓને ખોટી બગાડી માણસ બીજાને દોષ દેતો હોય છે. ભગવાન પોતાના શ્રીમુખથી સૌ પ્રજાજનોને, નગરજનોને આટલો સરસ સમજાવે છે, કોઈ રાજા એવો નહીં હોય કે પ્રજાને સંયમમાં રહેવાનો આવો સત્સંગ કરો. ભગવાન રામ રાજા થયા છે, ભગવાન તો સમસ્ત સૃષ્ટિને જગતના જીવોનું હિત ઈચ્છવા વાળા છે, અને એટલા માટે પોતાના શ્રીમુખથી જગતના જીવોનું હિત કલ્યાણ થાય, માનવ કલ્યાણ થાય, પોતાની પ્રજા સંયમ અને સદાચારમાં રહે, ક્યારેય પણ ગાફેલ ન રહે કે કુમૃત્તિઓ તરફ, દુરાચાર કે વિષયો કે વાસનાઓ તરફ ન રગદોળી જાય, એટલા માટે ભગવાન ટકોર કરે છે. ભાઈ સાચવજો, એ હિતન કર ફલ વિશે. આ શરીર વેડફી મારવા માટે નથી આપ્યું. મેં કેટલાય ચૂનાના તમાકુના ફાકા મારી મારી બીડી સિગરેટના ધુમાડા અંદર ફેંકી ફેંકીને એ હિતન કર ફલ આ એ નથી. અરે એક સમજો કે આપણા શરીર, આપણા શરીરની અંદર ભગવાન સ્વયં બેઠો છે અંશ સ્વરૂપે. જો ભગવાનના મંદિરની અંદર પવિત્રતા સફાઈ રાખતા હોઈએ, ત્યાં અગાડી ભગવાનને દૂધથી સ્નાન કરાવાય કે દારૂથી નહીં. જયારે આપણે અંદર તો રેડતા હોઈએ છે, બધું રેડતા હોઈએ છે. અરે ભગવાનની આગળ અગરબત્તીનો ધૂપ થાય, કઈ તમાકુના ધુમાડાનો ફૂંક, તો આ તો અંદર બેઠેલા ભગવાન એટલે અમે બીજો ધૂપ નહીં, આ ધૂપ. ત્યાં અગાડી ભગવાનને પુષ્પ કે અક્ષત અર્પણ થાય, કઈ પેલો ફાકો ના મરાય કે લે તારી ઉપર, તમારી ઉપર કોઈ તમાકુ ચૂનાનો ભૂકો ભેગો કરીને ઉપર નાખે તો આ તો ઈશ્વર અંદર બેઠેલો છે અને એની ઉપર તમે આ બધું નાખો છો, એ કેટલો રાજી થશે. ભગવાનના મંદિરની અંદર કોઈ દિવસ આવું ખોટું કર્મ ન થાય, ત્યાં કઈ મસાલો તમાકુ એની ઉપર ફેંકાય, પણ અંદર બેઠેલા ઈશ્વર ઉપર ફેંકાય. ભગવાનની અંદર, ભગવાનની પાસે અગરબત્તીનો ધૂપ થાય, પણ બીડી બીડીને કરીને એની ફૂંક મરાય ખરી, એના ધુમાડાની ફૂંક મરાય, તો અંદર તો ભગવાન બેઠો. ભગવાન ઉપર કેસર અત્તર કે દૂધનું સ્નાન કરાવાય, કરાવાય પછી પેલા એનું, એનાથી સ્નાન કરે તે કરાવીએ આપણે અંદર, તો અંદર વાળો ભગવાન રાજી થશે ઘરો. તો ઈશ્વર કહ્યું કે એહી તને કર ફલ વિષય. ને ભાઈ આજે વ્યસન એ આ શરીરનું કર્મ નથી, કુટેવો એ આ શરીરનો કર્મ નથી, એનો ધર્મ નથી. કુટેવોને છોડો, વાસનાઓને અને જે તમારા વ્યસનો છે એને છોડો, એ હિતન કર ફલ. આ વ્યસનો અને વાસનાઓ એ જ માત્ર શરીરનો વિષય નથી. પણ સદચિંતન કરો, ભગવદ સ્મરણ કરો, સાત્વિકતા કેળવો, સારા કામ કરો. અને સત્સંગ એટલે હમણે કહ્યું તું બે દિવસ પહેલા, કોઈ પણ સારું કામ કરવું એનું નામ સત્સંગ, સમયનો સદઉપયોગ કરો એનું નામ સત્સંગ. ભલે તમારથી જપ ના થઈ શકે કે કઈ કોઈ કથા કરવા બેસી ના રહેવા, એકની ઉભા થાવ, કઈક સારું પરોપકારનું કામ કરવા મળો, એનું નામ પણ સત્સંગ. સત્સંગ એટલે સમજી રાખો, સમયનો સદઉપયોગ કરવો એનું નામ સત્સંગ. અને એના વડે આપણા શરીર અને મનને ખોટા રસ્તેથી પાછું વાળી લેવું એનું નામ સત્સંગ. તો એ હિતન કર ફલ વિષય. આ શરીર કુટેવો કુસંસ્કાર અને કુસંગ માટે નથી. અને આ બધા જે છે વ્યસનો ને બધા કેટલે સુધી તમને સુખ આનંદ કેટલે સુધી આપવાના? આ જીભ ત્રણ કે ચાર આગળની છે ને, એના ટેરવા ઉપર રહે ને ત્યાં સુધી એ સ્વાદ, એનો સ્વાદ. પછી નીચે ઉતરી ગયા, ગળાથી નીચે ઉતરી ગયા પછી એનો કોઈ સ્વાદ નહીં, કોઈ સ્વાદ નહીં. અને કદાચ એટલું સરસ મીઠું ને સુંદર ને મજાનું સ્વાદિષ્ટ ખાધેલું હોય, જીભથી એક વાર ઉતરી જઈને ફરી પાછું બહાર આવે તો એને એને કેટલો ન્યાય આપીશું આપણે? એને કેટલું હંગરીશું? શેમાં ભરી શકીશું? એને ઉપર ધૂળ નાખવી પડે, એને કઈ કોઈ ડબ્બામાં કે કોઈ વાસણ કે વાડકાની અંદર થાળીમાં ફરી પીરસાય ખરું?